जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयाऊ सहजानंद दयाऊ भगवंत बहु नामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरण शीश धरा थी चरण शीश धरा थी सुखना क्या तोड़ी नारायण नर भ्राता निज कुल संधारी प्रभु निज कुल संधारी पामर पतित उधार पामर पतित उधार अगणित नर नारी नित्य नित्य नाय काम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अरसठ तीरथ चरण अरसठ तीरथ चरण कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करते प्रभु जे दर्शन करते काल करम थी छूटी काल करम थी छूटी कुटुंब सहित तरसे आय अवसर करुणा निधि करुणा बहु की वाले करुणा मुक्तानंद कहे मुक्ति सुगम करी ओम जय सदगुरु
सुनी सार Amen. Bye. અજીષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધોરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના રૂડા આશીર્વાદથી સુરતને આંગણે ઘોઘારી પરિવાર આયોજિત પરમ ભક્ત શ્રી અક્ષર નિવાસી રવજીભાઈ આદિ એમનો મોક્ષાર્થે પરમાત્માના સ્વરૂપની જેને ઉપમા આપવામાં આવી છે શ્રીમદ ભાગવત પરમાત્માના વાંગ્મય સ્વરૂપની આજે કથા એનો પ્રારંભ થઈ રહ્યો છે. ઉમીદો કે દુનિયા તો હર ઇન્સાન ચાહતે હૈ મગર પાતે તો વહી હૈ જો તકદીર લાતે હૈ. પોતાની ઈચ્છા અનુસાર કાર્યની સફળતા તો સર્વ કોઈ ઈચ્છે છે. ઉમીદો કે દુનિયા તો હર ઇન્સાન ચાહતે હૈ પરંતુ કેવળ ઈચ્છા કરવાથી કાર્ય પૂર્ણ થતું નથી. ઈચ્છાની સાથે યત્ન ભળે, પુરુષાર્થ ભળે, અને યત્નની સાથે ઈશ્વર ભળી જાય. તે દાડે કાર્યની પૂર્ણતા થાય. આ દુનિયામાં દુઃખને તો કોઈ ઈચ્છતું જ નથી. જીવ પ્રાણી માત્ર સુખની ઈચ્છા રાખે છે. પરંતુ સુખ જીવનમાં પ્રવેશ કરતો નથી જ્યાં સુધી ઈશ્વર દ્રષ્ટિ ન કરે. જેના ઉપર પરમાત્માની દ્રષ્ટિ પડી જાય, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે, જેના ઉપર ભગવાન અને ભગવાનની દ્રષ્ટિ, ભગવાનના ભક્તની અને સંતની દ્રષ્ટિ પડી જાય, એને કાળ માયા કર્માદિક દુઃખ દેવા મહેનત કરે તો દઈ ન શકે. અને જેના ઉપરથી ભગવાન અને ભગવાનના સંતની દ્રષ્ટિ હટી જાય, એને કાળ માયા કર્મ આદિ સુખ આપવા ઈચ્છે તો સુખ આપી ન શકે. જેના ઉપર માલિકની દ્રષ્ટિ પડે, હા, માલિક ધારે, માલિક મનમાં વિચારે, આ નોકરને મારે નોકર નથી રહેવા દેવો, તો ઘડીના છઠ્ઠા ભાગમાં એને શેઠની પંક્તિ ઉપર બેસાડી શકે. પણ માલિક ધારે તો બીજા 50 મજૂરો ભેળા થાય અને ઈચ્છે કે એક મજૂરને આપણે શેઠ બનાવવો છે, કદાચ નહીં બનાવી શકે. પણ એક જ માલિક ઈચ્છા રાખે, આ મજૂરને મારે શેઠની પંક્તિમાં બેસાડવો છે, તો ઘડીના છઠ્ઠા ભાગમાં બેસાડી શકે. એમ જીવ ઈશ્વર માયા એ આદિ ગમે તેટલો દાખલો કરે પણ એનું ધાર્યું કદી થતું નથી. એક પરમાત્મા સિવાય અન્ય કોઈ પણ ઈચ્છા રાખે, આને માટે હું આમ કરું, આને માટે હું આમ કરું, સંકલ્પ સંકલ્પ જ રહે, સાકાર તો બને જ, ભગવાન ભેળા પડે તો સાકાર બને. અઘોઘારી પરિવારનો સંકલ્પ તો ઘણા સમયથી હશે, ઈચ્છા તો ઘણા સમયથી હશે, યત્ન કરતા હશે, સુરતમાં અમારી જયારે કથા હતી શ્રીજી મંદિરના લાભાર્થે, એ વખતે પરમ ભક્ત ભાણજીભાઈ અને વલ્લભભાઈ મારી પાસે આવેલા, અમને કે સ્વામી ચૈત્ર માસમાં કથા કરવી છે. અમે કહ્યું તમે થોડું મોડું કર્યું, કથાની જગ્યા ખાલી નથી, 4 કથા આવી ગયેલી છે. મને કહે સ્વામી કોઈ પણ સંજોગ. મેં કીધું એમાં હવે મારું નહીં ચાલે, સિવાય કે પરમાત્મા જો અનુગ્રહ કરીને એકાદ કથા જો કેન્સલ થાય. બીજી પણ સુરતની જ હતી, સુરતમાં ચૈત્ર માસમાં 2 કથા હતી, એક આ મને માગુ આવ્યું ને એક તો હતી જ. મેં કીધું પરમાત્મા જો કૃપા દ્રષ્ટિ કરીને એનો અનુગ્રહ થાય અને 4 માંથી એકાદ જો કેન્સલ થાય તો તમારો નંબર લાગી જાય. ઈશ્વર અનુગ્રહ કરે શું ન થાય. અને હકીકત બન્યું એવું. મને કે સ્વામી તમે એકાદને એમ કોને આ વર્ષે નહીં કરી દઉં. મેં કીધું એકવાર વચન આપ્યું માટે મારાથી એમ ન કહેવાય હું નહીં કરી દઉં. સામેથી લોકો જો કહે તો મેળ પડે. અને થોડા દાડા થયા તે સામેથી એક જણનો ફોન આવ્યો સુરતની કથાનો કે સ્વામી અમારે આ વખતે ઈચ્છા નથી, અમે આવતા વર્ષે કરવા માગીએ છીએ, કેમ થશે? મેં કીધું બહુ સારું થશે. અને ભક્તજનો આ સુંદર આયોજન થયું. 7 દિવસ સુધી આપણે સાથે બેસી પરમાત્માના ગુણ ગાવા છે. આ કથાના માધ્યમથી કેવળ અક્ષર નિવાસી રવજીભાઈ આદિ એના આત્માની તૃપ્તિનું જ કાર્ય આપણે સિદ્ધ નથી કરવું, એમની સાથે સાથે સભાની અંદર બેઠેલા હજારો આત્માને પણ તૃપ્તિ થાય એવું આપણે કાર્ય કરવું છે. તો આવો 7 દિવસ સુધી આપણે પરમાત્માના ચરિત્ર ગાવા માટે અને સાંભળવા માટે ઉમંગ ભેર તૈયાર છે. આ દુનિયામાં પરમાત્માને પામવાના અનેક વિધ સાધનો છે, આત્મશ્રીના અનેક વિધ સાધનો છે, પરંતુ એ સર્વેમાં શ્રેષ્ઠ જો માધ્યમ હોય, શ્રેષ્ઠ જો સાધન કોઈ હોય તો એ છે પરમાત્માની કથા. આપણે 7 દિવસ શ્રીમદ ભાગવત સાંભળવાના છીએ. જે શ્રીમદ ભાગવતના રચયિતા છે ખુદ પરમાત્મા, જે પરમાત્મા એ શાસ્ત્ર બ્રહ્માજીને સંભળાયું, બ્રહ્માજી એ શાસ્ત્ર નારદજીને સંભળાયું, નારદજી એ જ શાસ્ત્ર સરસ્વતીને કિનારુદાસ બેઠેલા વેદવ્યાસને સંભળાયું, વેદવ્યાસજી એ શાસ્ત્ર સુખદેવજી મહારાજને સંભળાયું અને સુખદેવજી મહારાજ એ શાસ્ત્ર પરીક્ષિત મહારાજાને સંભળાયું. પરમાત્માએ બ્રહ્માજીને જે શાસ્ત્ર સંભળાયું તે ચતુર્શ્લોકી ભાગવત હતું, માને ઘણું ટૂંકાણમાં પરમાત્માનો મહિમા વર્ણવેલો હતો. પણ વેદવ્યાસજીના મનમાં એક સંકલ્પ ઉઠ્યો, ઘોર કળી કાળ આવતો જાય છે, આટલી સોટ ભાષા કદાચ કળી કાળની જનતા નહીં સમજી શકે, અને એટલા માટે વેદવ્યાસજી એને 18,000 શ્લોક ની અંદર ગૂંથી લીધું. કલિકાલના માણસની બુદ્ધિ આધ્યાત્મિક રીતે ડાઉન થતી જશે, ભૌતિક રીતે કદાચ આગળ વધતા જશે, કારણ કે આજથી 100 વર્ષ પહેલા આમ પંખા નહોતા ફરતા. 100 વર્ષ પહેલા અહીંયાથી બોલાય અને 1/2 કિલોમીટર દૂર નહોતું સાંભળી શકાતું. 100 વર્ષ પહેલા આકાશમાં લોઢા નહોતા ઉડાડી શકાતા. ભૌતિક રીતે આપણે ઘણા આગળ વધ્યા છીએ, પણ આધ્યાત્મિક રીતે માણસ ઘણો જ પાછળ પડી ગયો છે. માટે ચતુર્શ્લોકી ભાગવત સમજવું કઠિન હતું. કલિકાલના માણસને પણ સમજે એટલા માટે એ ચતુર્શ્લોકી ભાગવતને 18,000 શ્લોકમાં વેદવ્યાસે બન્યું છે. અલ્પમતિ તે પણ ઊંધી, નિષ્કળાનંદ સમયના શબ્દ. ઘોર કળે કાળની અંદર માણસની બુદ્ધિ અલ્પ છે. અલ્પમતી તે પણ ઊંધી, સવળો તો કાંઈ સમજે જ નહીં. પણ નથી લાગતું કાલિકાળમાં માણસની મતિ ઊંધી થતી જતી રહી છે. આજે માણસને આધ્યાત્મિક માર્ગમાં જેટલો રસ છે એના કરતા ભૌતિક માર્ગમાં 1000 ગણો રસ અધિક છે. જે નાશવંત છે એને માટે માણસ મીંડ્યો છે, અવિનાશી માટે માણસ આળસ કરીને બેસી ગયો છે. સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીકે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એને માટે રાત્રિ દિવસ મીંડ્યો છે. જે અખંડ રહેવાનું છે એને માટે કશું જ કરતો નથી. આધ્યાત્મિક માર્ગમાં ઘણો જ આળસુ બન્યો છે, એવા આળસુ માણસને પણ મોક્ષનો માર્ગ મળી રહે એની પણ મુક્તિ થાય એવા સહેતુસર વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત એને 18,000 શ્લોકની અંદર ગૂંથ્યું છે.